નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11,000 કરોડ રૂપિયાના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુને નવી દિલ્હીમાં વિવિધ મુદ્દા પર સહકાર વધારવા ચર્ચા કરી. ચીનના વિદેશમંત્રી વાંગ ઈ આવતીકાલે 2 દિવસની મુલાકાતે ભારત આવશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47% વધુ વધી અને ભારતના તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં લગભગ 11,000 કરોડ રૂપિયાના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, જેમાં દ્વારકા એક્સપ્રેસ વેનો દિલ્હી ભાગ અને શહેરી વિસ્તરણ માર્ગનો બીજો ભાગનો સમાવેશ થાય છે. શ્રી મોદી ઉદઘાટન પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
પ્રધાનમંત્રી કાર્યાલયને કહા હૈ કે યે પરિયોજનાએ રાષ્ટ્રીય રાજધાની મેં ભીડ ભાડ કમ કરને કે લિયે વિકસિત કી ગઈ હૈ. ઇસકા ઉદ્દેશ્ય દિલ્હી ઓર આસપાસ કે ઇલાકો મેં સંપર્ક મેં ઉલ્લેખનીય સુધાર, યાત્રા સમય મેં કમી ઓર યાતાયાત કો સુગમ બનાના હૈ. ઇસ અવસર પર શ્રી મોદી ઉપસ્થિત જનસમૂહ કો સંબોધિત ભી કરેંગે. દ્વારકા એક્સપ્રેસ વે કે 10 કિલોમીટર સે અધિક લંબે દિલ્હી ખંડ કા નિર્માણ 5,360 કરોડ રૂપિયા કી લાગત સે કિયા ગયા હૈ. યે ખંડ યશોભૂમિ, દિલ્હી મેટ્રો કી બ્લુ ઓર ઓરેન્જ લાઇનો, આગામી બિજવા રેલવે સ્ટેશન તથા દ્વારકા ક્લસ્ટર બસ ડિપો કો મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરેગા. UER સેકન્ડ કે અલીપુર સે ઢિચાઉ કલા ખંડ કા નિર્માણ બહાદુરગઢ ઓર સોનીપત કે લિયે નય લિંક કે સાથ લગભગ 5,580 કરોડ રૂપિયા કી લાગત સે કિયા જા રહા હૈ. સમાચાર કક્ષ સે મુકેશ કુમાર.
વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષોએ વેપાર, ઉત્પાદન, દરિયાઈ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મિકેનિકલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને વર્તમાન વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા કરી હતી. આ વર્ષે બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠ પણ છે. શ્રી હ્યુને કહ્યું હતું કે આતંકવાદના મુદ્દા પર દક્ષિણ કોરિયા ખૂબ જ કડક વલણ ધરાવે છે. પહેલગામ આતંકવાદી હુમલા અંગે શ્રી હ્યુને કહ્યું કે દક્ષિણ કોરિયા કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાની તરફેણ કરતું નથી. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા ભારત સરકાર અને ભારતના લોકોની સાથે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું છે કે નાગાલેન્ડના રાજ્યપાલ લક્ષ્મી ગણેશનના નિધન બાદ શ્રી ભલ્લાને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચીનના વિદેશમંત્રી વાંગ ઈ આવતીકાલે 2 દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ પર તેમની આ મુલાકાત યોજાઈ રહી છે. શ્રી વાંગ શ્રી ડોભાલ સાથે ભારત ચીન સરહદ મુદ્દા પર 24મા રાઉન્ડના ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટોમાં પણ ભાગ લેશે. ચીનના વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ વાતચીત કરશે. ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની આજે નવી દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા થઈ શકે છે. શાસક એનડીએ ગઠબંધનના નેતાઓએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ગુરૂવાર સુધી ભરી શકાશે. ચૂંટણી 9મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. શ્રી જગદીપ ધનખડના રાજીનામાને કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાર યાદી કાયદા અને નિયમોનું પાલન કરીને સંપૂર્ણ પારદર્શિતા સાથે તૈયાર કરવામાં આવે છે. પંચે કહ્યું કે મતદાર યાદી તૈયાર કરતી વખતે દરેક તબક્કે રાજકીય પક્ષો સામેલ હતા. પંચે અગાઉની ચૂંટણીઓની મતદાર યાદીઓમાં કથિત ખામીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાની ટીકા કરી હતી. પંચે કહ્યું હતું, જો દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન મતદાર યાદી સંબંધિત કોઈ મુદ્દો ઉઠાવ્યો હોત તો તેની તપાસ થઈ શકી હોત. પંચે એમ પણ કહ્યું હતું કે ઘણા રાજકીય પક્ષો અને તેમના બૂથ સ્તરના કાર્યકરો સમયસર ડ્રાફ્ટ મતદાર યાદીની સમીક્ષા કરવામાં નિષ્ફળ ગયા અને તે અંગે કોઈ વાંધો નોંધાવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47% વધુ વધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાની સફળતાને કારણે છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 31 અબજ ડોલરથી વધીને 133 અબજ ડોલર થયું છે. શ્રી ગોયલે કહ્યું કે સરકારે ભારતને ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પરિણામે ભારતમાં મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યા 300થી વધુ થઈ ગઈ છે, જ્યારે 2014માં તેની સંખ્યા ફક્ત 2 હતી. તેમણે કહ્યું કે ભારત હવે મોબાઇલ આયાતકાર નથી, પરંતુ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે. શ્રી ગોયલે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો ઊભી થઈ રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની 2 દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના આમંત્રણ પર થઈ રહી છે. ભારત અને નેપાળ વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત તેની પાડોશી પ્રથમની નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. ભારતની તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. નોર્ધન મારિયાના દ્વીપ સમૂહમાં ગઈકાલે ફાઇનલમાં તાન્યાએ જાપાનની કાનાએ સકાઈને પરાજય આપ્યો હતો. આ ટાઇટલ તાન્યાનું આ વર્ષનું પહેલું અને તેની કારકિર્દીનું ચોથું આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટાઇટલ છે. આ અગાઉ તાન્યાએ 2022માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ, 2023માં ઈરાન ફર્જીવ ઇન્ટરનેશનલ અને ગયા વર્ષે બેન્ડિંગો ઇન્ટરનેશનલ જીત્યું હતું. તે ગયા વર્ષે અઝરબૈજાન ઇન્ટરનેશનલમાં રનર્સઅપ પણ રહી હતી. ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. IMD આવતીકાલે દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણાંતરિક કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી NCRમાં આગામી 2-3 દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અલાસ્કા ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતને સમયસર અને ઉપયોગી ગણાવી છે. તેમના મંત્રીમંડળ અને અન્ય અધિકારીઓને માહિતી આપતા તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષ પર શિખર સંમેલનમાં થયેલી સ્પષ્ટ અને વાસ્તવિક વાટાઘાટોથી ક્રેમલિનને નિર્ણય લેવાની નજીકમાં પહોંચ છે. પુતિને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની અને તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઈચ્છા સાથે સંમત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11,000 કરોડ રૂપિયાના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુને નવી દિલ્હીમાં વિવિધ મુદ્દા પર સહકાર વધારવા ચર્ચા કરી. ચીનના વિદેશમંત્રી વાંગ યી આવતીકાલે 2 દિવસની મુલાકાતે ભારત આવશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47% વધુ વધી અને ભારતના તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.